આદિ માનવ આપણે જયારે હતા ત્યારે લગ્ન જેવી પ્રથા જ નહોતી, કોઈ લગ્ન જેવી પ્રથા નહી. એમને એમ મન ફાવે તેમ બે જણ ભેગા થાય, બે જણ છૂટા થાય, પાછા બંને સ્વતંત્ર. હા, ત્યારે આદિ માનવ ના વખત ના કાળના ઇતિહાસ ની વાત કરું છું. એકબીજા પરસ્પર અવલંબન કરું, પણ એ સ્વતંત્રપણાનું અવલંબન, એકબીજાના તાબેદાર તરીકે નહીં. જો એકબીજાને અત્યારે કોઈ કારણથી અણબનાવ થયો કે ના ગમ્યું, તો એ ત્યાંથી ચાલી જાય, છોકરાને લઈને ચાલી જાય ભાઈ તે કાળમાં. અને એને એ ફાવે તો બીજે ઠેકાણે પરને પણ ફરતી જાય, પરને પણ કરી, નહીં તો સ્વતંત્ર રહીને પોતાની મજૂરી પર જીવન ગુજારે. પોતાની સ્વતંત્રતા નહીં ખોટી, સ્ત્રી અને પુરુષ બંને. તે કાળ પછી આ બધું આમાં શું થવા લાગ્યું કે બધી અવ્યવસ્થા થવા લાગી. કાલે આજ ઉઠીને મારી બૈરી છે તે કોકને ત્યાં જાય, કોકની બૈરી હું લઈ જાઉં, મારી બૈરી કોક લઈ જાય, ને એમાંથી એટલી બધી અવ્યવસ્થા થવા લાગી. કેવો હતો એ બધો? એટલે ત્યાંના વિચાર્યું કે આ બરોબર નથી, આમાં કંઈક પદ્ધતિ, કંઈક મેથડ, કંઈક કશું નક્કી થવું જોઈએ. કામ એમ વિચાર થયો, એમાંથી આ લગ્નની પ્રથા આખી ઉપજી. અસલના વખતમાં જોઈએ, આદિ માનવના વખતમાં તો લગ્નની પ્રથા હતી જ નહીં, બિલકુલ નહોતી. જેને આજે હું મારા પત્નીને સાથે ભણ્યો છું, અને મારે ના બન્યું તો એ છૂટી, હું છૂટો, હું બીજી કોઈ બૈરી લઈ આવું. એટલે બધું એવું ચાલતું હતું કે ઠેકાણા વિનાનું. તે વખતે વિચાર એવું, આ લોકોએ કઈ કે એવી પ્રથા ઊભી કરવી જોઈએ કે જેથી કરીને આ બધો કેવોસ ના થાય. એટલે ત્યારે પછી એમ નક્કી કર્યું કે ભાઈ ભણનાર માણસ બધું પાડનાર માણસ બહાદુર તો હોવો જોઈએ, હિંમત વાળો, મરદાનજી, કારણ કે જીવનનો બધો ભાર એને ઉપાડવાનો છે. એટલે એક અમુક બહાદુરી ભર્યું કશું કામ કરે તેને વળવું, તે એ માણસને જે છોકરી પસંદ કરે તે એને હાર કે એવું પહેરાવે, એટલે બંને જણ પાણ્યા જાણે એવી એક પ્રથા ઊભી થયેલી વચ્ચે અજગાળામાં. આપણા દેશમાં એકલે નહીં, પણ ઇંગ્લેન્ડમાં અને બીજે બધે પણ એમ જ હતું.
આફ્રિકામાં એવું જ છે
જી?
આફ્રિકામાં એવું જ છે?
આપણે ત્યાં તો શરૂઆતમાં
આફ્રિકામાં એવું જ છે એવું કહે છે.
હજુ
એવું કહે છે?
હજુ આજે છે એવું? એમ તો ખરું. ત્યારે એવા જે શિવલરસ કામ કરતા તેને સમાજ આદર આપતો, એપ્રિશિએટ પણ કરતો, અને એને જ છોકરીઓ પરણવાને તૈયાર થતી કે એને આટલું કરી બતાવ્યું છે. અસલ એમ કરતા કરતા તે પણ નીકળી ગયું. એટલે પછી પહેલા ક્લાસીસ નહોતા આપણા સમાજમાં. શરૂઆતની વાત કરીએ તો ક્લાસીસ નહોતા, ક્લાસીસ પછીથી આવ્યા ધીરે ધીરે ધીરે, જેમ જેમ. પહેલા તો જેને જેમ ફાવ્યું તેમ જમીન ખેડતા, થોડી ઘણી લઈને જરૂરિયાત પૂરતી જ વધારે પડતો, સંગ્રહ વધારે કરવો કે એવું કંઈ હતું જ નહીં પહેલા તો. અસલના વખતની વાત કરું છું. પછી ધીરે ધીરે આ વૃત્તિ ખીલી, સંગ્રહની વૃત્તિ, તેમ તેમ માણસે વધારે ભાગ જમીન લેવા માંડ્યો, ખેડવા માંડ્યો, એમાંથી પછી આ ક્લાસીસ ઊભા થવા લાગ્યા. ત્યારે શરૂઆતમાં ક્લાસીસ નહોતા, ત્યારે લગ્નની પદ્ધતિ આવા પ્રકારની હતી. પછી જે ક્લાસીસ થયા ત્યાર પછી લગ્નની પ્રથા ન ફેરફાર પડ્યો, અને લગ્ન બિલકુલ લગ્નની પ્રથા જ જો ના હોય તો પછી સમાજમાં ગોટાળો ઊભો થશે. એટલો બધો ગોટાળો ઊભો થાય કે આપણે પોતે એ વિચારીને કંપાઈ આપણને છૂટે એવી અવ્યવસ્થા થઈ જાય સમાજમાં. પ્રથા લગ્નની પ્રથા એટલા જ માટે આ લોકોએ, આપણા લોકોએ નક્કી કરી કે અમને પોતે જે અનુભવ્યું સ્થિતિ, લગ્ન હતા જ નહીં, લગ્નની સ્થિતિ જ નહોતી પહેલાના વખતમાં. આવા આવા કામો થાય બહાદુરી ભર્યા, અથવા તો એવા એકબીજાને પસંદ કરી દે અને ભણે અને પછીથી ઝઘડા થાય ને છૂટા પડે ને, એ બધું બહુ અવ્યવસ્થા ચાલતી હતી પહેલાના વખતમાં. લગ્નમાં લગ્ન તો હતા જ નહીં, કોઈ મેથોડિકલ લગ્ન તો કંઈ હતા જ નહીં કોઈ કાળે પણ તે વખતમાં, અસલના વખતમાં. તે તો આ પછી તે બધું એવું થયું કે તે વખતના જે થિંકર હતા, જે વિચારકો, તે લોકોના મનમાં ભારે ચિંતા થઈ, સાલું આ તો બધું બહુ ગરબડ છે, આ તો બધી આ બરોબર નથી, સાલું આમાંથી કોઈ વ્યવસ્થા આપણે ઊભી કરવી જોઈએ. એ લોકોએ આ વ્યવસ્થા પછી ઊભી કરી આ જાતની લગ્નની. લગ્નની પ્રથા તો કહો તો ઋગ્વેદના ઋગ્વેદ કાળ પછી અથવા તો તે કાળમાં શરૂ થઈ. ઋગ્વેદ જ્યારે રચાયો નહોતો એટલે મોડા મુખપાઠ ત્યારે તો બધો હતો, લખાણ કંઈ તો હતું નહીં, મુખપાઠ રહેતો હતો, પણ ત્યારે પૂરેપૂરો ઋગ્વેદ રચાયેલો નહીં, હજુ રચાતો હતો. તેવા કાળમાં પણ આ લગ્નની પ્રથામાં સ્વતંત્રતા હતી, અને એટલું જ નહીં પણ સ્ત્રીઓ પણ એટલી બધી બળવાન હતી અને એટલી બધી વિદ્વાન હતી કે ઋષિઓને પણ હરાવી દેતી હતી, આર્ગ્યુમેન્ટથી ઋષિઓને પણ હરાવતી હતી. એટલું જ નહીં પણ એટલી બધી એ વિચારથી, એટલું નહીં પણ આચરણથી, એને કોઈ પણ જાતનો બંધન જ જેને ન મળે એવી એક ભાઈ. એવા તો ઘણા દ્રષ્ટાંત છે, પણ એક દ્રષ્ટાંત આપ્યું છે આપણા શાસ્ત્રમાં કે તદ્દન નગ્ન થઈને જાય છે અને આ બધાને હરાવે છે, ઋષિઓને હરાવે છે. એ કેટલી એક મર્દાનગીની હકીકત છે. કોઈની તાકાત નથી કે નગ્ન થઈને બધાની વચ્ચે હાજર થઈને આપણે આવું આર્ગ્યુમેન્ટ ને આવું કરી શકીએ એવી સ્થિતિ નથી. ત્યારે એ કાળ એવો હતો કે આવી સ્વતંત્રતા હતી અને બધા એપ્રિશિએટ પણ કરતા. તે કાળ એવો હતો કે બધા એપ્રિશિએટ કરી શકતા એને. આજે એ કાળ એવો નથી.
શરૂ થયું છે બધા અમેરિકામાં.
શું વાત કરો, ખરેખર કહો છો સાહેબ?
એટલે સ્ટ્રીકિંગ ને આવું બધું કરે છે ને, નાગાથી દોડે છે ને, એવું બધું કરે છે.
ના પણ મતલબ કે તે કાળ એવો હતો જે જયારે લગ્નની પ્રથા કોઈ નિશ્ચિત નહોતી, તે પછી ધીરે 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 કરીને પેલામાં ગડબડ બહુ થવા લાગી, એટલે આ નિશ્ચિતતામાં આ રીતે એ લોકો લગ્નનો પ્રથા ઊભી કરી, પછી એના વિશેના બધા શ્લોકો કર્યા, લગ્નની વિધિ કરી અને આમ કરીને લગ્નની પ્રથા ઊભી થઈ. અને પછી એ પછી ચાલી તે ચાલી તે ચાલી પછી એમાં તો સુધારો કરનાર તો કોક જ નીકળે ને. અને આખા સમાજમાં સુધારો થયો એ તો કોઈ મહાન એવો યુગ પલટો કોઈ આવે ત્યારે થાય, તે સિવાય તો થાય નહીં. એટલે હા, જાણે કે પેલું તો યદવા તદવા થતું હતું બધું. લગ્ન જયારે લગ્નની પ્રથા નહોતી ત્યારે જે લગ્ન થતા તે બધા યદવા તદવા, અને અત્યારે યદવા તદવા નથી એમ નથી, પણ એમાં કંઈક વ્યવસ્થા જેવું છે, કંઈક ઠેકાણા જેવું છે. પેલામાં તો બિલકુલ નહીં. ગમે ત્યારે તમે એટલી બધી બૈરી સ્વતંત્ર ને પુરુષે સ્વતંત્ર, પુરુષે મારો બેટો ગમે ત્યારે જતો રહે ને બૈરી ગમે ત્યારે જતી રહે. એ તો આપડે ત્યાં થઈ છે, થયું છે હકીકત ની વાત કે જ્યારે શરૂઆત થઈ ત્યારે આવા પ્રકારની સજ્જડ પણ એમાં નહોતું, એ પછી જ આવ્યું. ત્યારે આટલું બધું સજ્જડ નહીં, એક આધાર રૂપે હતું, એક ફોર્મ રૂપે એમ ફોર્મ. તે ફોર્મ પણ કેવું કે લૂઝ ફોર્મ એવા પ્રકારનું હતું. પછીથી આ બધી સજ્જડતા એમાં બધી પછીથી આવી, અને પછી આ પછી એમાં પાછા વર્ગની અંદર વર્ગ પડ્યા, તેની અંદર પાછા વર્ગ પડ્યા. અસલના વર્ગમાં અસલના બહુ આજથી 3000 વર્ષ પહેલાની આપણે વાત કરીએ તો આપણા આપણા સમાજમાં આટલા બધા ક્લાસીસ નહોતા, આટલા બધા વર્ગ નહોતા જે અત્યારે છે. એટલે ભોળો સમુદાય, એટલે પસંદગીનો સવાલ પણ ઘણો મોટો. અલબત્ત તે વખતે એ કાળમાં છોકરીઓ પસંદ કરતી હા વરને, એ કાળમાં એ સાહિત્યમાં વર્ણન છે. વડાની વાત નહીં પણ સાહિત્યમાં એ પ્રકારનું વર્ણન છે કે છોકરીઓ પણ પસંદ કરી શકતી, અને મા બાપો એને માટે પસંદ કરતા. બંને પ્રકાર ત્યારે હતા, ત્યારે પણ પરસ્પરનું જે પહેલા સ્વતંત્રતા પણ હતું બંનેનું તે ઘટેલું હતું. આજથી 3000 વર્ષ પર લગ્નની પ્રથા થઈ હતી ત્યારે એ સ્વતંત્રતા પણ ઘટ્યું છે. પણ એના વિશે આપણે જો વિચારીએ તો એકબીજાના પરિચયમાં આપણે જો આવીએ ને સાથે રહીએ તો એકબીજાને માટે આપણે કંઈ ને કંઈ ભોગવવું પડે છે, સમજીને કે ના સમજીને, પણ કંઈ ને કંઈ ત્યાગ કરવો પડે છે આપણને. ત્યારે ત્યાગ કરવો પડે એટલે એ જાતની સ્વતંત્રતા આપણી એટલી ઘટી, ત્યારે ઘટી નથી. પણ એકબીજાને માટે જો ઉમળકાથી પ્રેમથી આપણે જો ત્યાગ કરીએ તો એમાંથી વિકાસ થાય છે આપણો. પણ એ આખો મૂળ વિચાર જ ઉડી ગયો આખો. બાકી એકબીજાને માટે આપણે જો ત્યાગ કરીએ, એકબીજાને ચાહીએ, એકબીજાને માટે સમર્પણ થઈએ, એકબીજાને માટે આપણે ભના થવાની તૈયારી કરીએ ઉમળકા વેર, તો એથી જીવનને પરસ્પરના જીવન પણ સુખી થાય છે, અને એટલું જ નહીં પણ એમાંથી જે જીવનનો વિકાસ થાય છે તે તો વળી કોઈ ઓર ચીજ છે. એ બધો વિચાર આપણા શાસ્ત્રકારોએ અનુભવીઓએ કરેલો, અને તે પ્રમાણે એ રૂઢિ પ્રમાણે આપણા એમાં પણ આવે છે. આપણે લગ્ન વિધિમાં પણ આ બધું આવે છે, લગ્ન વિધિમાં પણ આ બધી હકીકત આવે છે. તે આપણે તો જાણતા નથી, પણ મેં બધો અભ્યાસ કરીને મારે હાથે એક લગ્ન કરવાનું આવેલું. એક હરિજનભાઈ એમ એ થયેલો ફર્સ્ટ ક્લાસ, અને એક વાણિયાની છોકરી બીએ થયેલી, એ બે જણને લગ્ન કર્યું. હવે એક હરિજન ને એક વાણિયાની દીકરી, એને કોણ પરણાવે? કોઈ તાકાત નહીં. કે પછી પેલો ભાઈ મારી પાસે આવ્યો, મારી તાકાત છે, હું ભણાવીશ, હું લગ્ન કરી આપીશ. કે તમે બ્રાહ્મણ નથી? હું બ્રાહ્મણ છું, હું આશ્રમ ચલાવું છું, તે બ્રાહ્મણ જ નથી. કોર્ટમાં આવશે તો હું આવીશ, સાક્ષી થાય, હું કોર્ટમાં જવાબ આપીશ મામલતદારને. તું બેફિકર રહે, તારી પત્ની નહીં બોલાય લે મારી પાસે, એને હું પૂછું કે ખરેખર પાડવાનું તૈયાર છે કે શું છે, આની હકીકત મારે જાણવી જોઈએ. કારણ કે આ તો આંતર કાસ્ટ લગ્ન થયા, એટલે મારે જાણવું જોઈએ એના મા બાપની મરજી છે કે નહીં, એ બધું જાણવું જોઈએ. બધું મારા મિત્રની છોકરીની નીકળી, તો એ છોકરી મારા મિત્રની છોકરીની નીકળી, તો બહુ ઓળખું એને. તું તો પછી બારડોલી ગયો એના બાપને ઘેર, અને બારડોલી બાપને મળ્યો કે ભાઈ ઉત્તમચંદ બોલો, શું છે આવા છોકરીને? મેં આવું સમજ્યું ને મારે હાથે લગ્ન થવાના છે, તો તમારી શ્રીમતી છે, મોટા તમે પાડનાવ તો હું હાજર રહીશ, મારા પત્નીને ઉપર હું નહીં બળાત્કાર કરી શકું, કે તારે હાજર રહેવું જ જોઈએ, એની મરજીની વાત છે. તેમને એમને મળ્યો, મેં સંતોષભા બોલો તમે શું વિચારો છો? તો હું તો બહુ વિરુદ્ધ છું, કે આ લગ્ન થઈ શકે જ નહીં. પણ મેં કોઈ છોકરીને મોટી થઈ ભણાવી, અને તમે મોટે આટલું બધું ભણાવી, અને પછી એનો વિચાર સ્વતંત્ર વિચાર પ્રમાણે તમારે વર્તવા દેવું જોઈએ નહીં. તે કહે તો આવો સ્વતંત્ર વિચાર હોય ભંગીન પડે ને એવો સ્વતંત્ર વિચાર? ઘણો હશે. મેં કહું ભાઈ હવે આપણા મનમાં તમારા મનમાં અસંતોષ બા છે તે બરોબર છે, પણ આ છોકરીના મનમાં એવો વિચાર નથી, એને ભંગી ગણતી જ નથી, એ તો બ્રાહ્મણ જ ગણે છે ને, કે એ તો બધું ગણે, દેવ ગણે, ભગવાન ગણે, કે માટે તો જે હોય તે હોય. હવે એની સાથે આ શું આપણે આર્ગ્યુમેન્ટ? પણ એના બાપ હાજર રહેલા, ગુજરાતના બધા નામાંકિત બધા માણસો પણ હાજર રહેલા બધા જ. અને પછી ત્યારે મને વિચાર થયો કે સારું આપણે આ લગ્ન વિશે તો મને તો કંઈ આવડતું નથી, શી રીતે લગ્ન કરાવવું, કંઈક તે વખતે બોલવું જોઈએ, કંઈક કરવું જોઈએ, શ્લોકો તો પછી બધું સાહિત્ય વાંચ્યું, ત્યારે એ સાહિત્યમાં આ બધું આવે છે કે તું એના પર વચનનો પણ બળાત્કાર ના કરીશ. માણસને પેલો શાસ્ત્રકાર પરણાવનાર કહે છે, એને મારી તમે ચોપડી વાંચીની હોય લગ્નની, લગ્નની લગ્ન ઉપર મેં આપણે બેન ના લગ્ન થયા ત્યારે બોલાતું હતું.
હાજી
આપણા કેટલાક આદર્શ તો બહુ ઊંચા બહુ સારા છે, આજે પ્રેક્ટિસમાં મુકાયેલા નથી એટલે આપણને બરોબર એનો મગજમાં બેસતું નથી. પહેલાના વખતમાં બંને સ્વતંત્ર હોવા છતાં બંને એકબીજાને માટે ત્યાગ કરવાને માટે, એકબીજાને પના થવા માટે, એકબીજાને માટે ગમે તે કરવા માટે તૈયારી વાળા હતા. એમના પ્રેમ આજે આયા કાળમાં આ બધું છે ને, હવે શું કેવું આપણે.